मंगलम भगवान वीरो मंगलम गातुमुघं मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल महांगल्यम सर्व कल्याण कारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं नमः समय साराय स्वानुभूत्या चकास्यते चित्स्य भावाय भावाय सर्वभावान्तरेच्छिदे आत्मर्मोभयानुपमयद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप समय सार पूर्व रंगदिकार गाथा 31 में प्रारंभ आज करवे से गाथा 31 में केवी रीते आवी एनी थोड़ी चर्चा आपणे करवी से पूर्व में एक बे गाथा बाकी से एनु पण आपणे स्वाध्याय करीशु बराबर है तो केवी रीते आवी 31 में गाथानी विषय वस्तु से निश्चय स्तुति यद्यपि अहीं कोई स्तुति नु प्रकरण छे नहीं क्रम में पर छता भी स्तुति नी चर्चा सुकाम करवी पड़ी कि इतला माटे करवी पड़ी के अगर जे अप्रतिबुद्ध अज्ञानी द्वारा व्यवहार स्तुति ना आधार पर एक इन्हें दलील करी शु दलील करी ख्याल से काल सुध थी गयी तो अहिया सुधी तो व्यवहार स्तुति नी आड़ लेने इन्हें एवी दलील करी कि मैं देह ने आत्मा ने एक ज मानीश अगर जो देह ने आत्मा ने एक न मानवा में आवे तो हे परमात्मा हे आचार्य भगवंत तमारी जी पण कोई स्तुति से ये बधी मिथ्या ठरशे केम कि देह नु वर्णन करी अने देह नी स्तुति करवामां आवे छे करे से देह नी स्तुति स्तुति एटले वर्णन अने कहे है कि मैं देव की स्तुति करी तो पछी देह ने आत्मा ने एक मानवानो प्रसंग आयो के नहीं ये एना तरफ थी दलील है वे दलील ना उत्तर में आ पूर्व पक्ष था उत्तर पक्ष में आचार्य देवे 27 थी लेने 30 गाथा सुधी इनो उत्तर आप्यो छे जबरदस्त उत्तर आप्यो छे मैं आपणे थोड़ी चर्चा थई पण चुकी छे तो आचार्य देव कहे से कि नैवम एम नथी केम नथी केव नथी के देहनी स्तुति करीने भगवान नी स्तुति नु व्यवहार करी शकाय छे बराबर याद राखजो आ बधु काम मां आवशे आगळ देहनी स्तुति करीने भगवान नी स्तुति नु व्यवहार करी शकाय छे एनाथी कोई व्यवहार स्तुति मिथ्या ठरे छे अर्थात तो देह ने आत्मा ने एक थवानो प्रसंग आवे एवं नथी आपणे गीना डब्बानु काले उदाहरण लईने आपणे आनो खुलासो कर्यो हतो अहींयाथी एक खास वात मैं काले करी हती के आचार्य देव कहे छे के तू व्यवहार स्तुति नी आड़मां देह ने आत्मा ने एक मानवानी अपील करे छे दलील करे छे पण खरेखर तो तू व्यवहार नी स्तुति ना आधार पर जबकि व्यवहार स्वद्रव्यों ने परद्रव्यों ने मिलावीने इमना भावों ने के कारण कार्य आदि ने मिलावीने निरूपण करे थे तो व्यवहार स्तुति ना आधारे में प्रूव करीशु कि देह ने आत्मा बे भिन्न थे पहला तो जबकि व्यवहार इन्हें कहवाए कि जे स्व ने परद्रव्य ने मिलावीने कथन करे इन अर्थ ए थी गयो कि स्वद्रव्य ने परद्रव्य भिन्न है कि तारी बात तारा द्वारा खंडित थाय तू व्यवहार नी वर्ती स्तुति करी ने एक मानवानु कहे से अमे व्यवहार नी वर्थ एम कही है से के व्यवहार तो इन्हें कहवाय कि શરીર અને દેહને મિલાવીને કથન કરે તો ત્યાં પણ એ વાતની સિદ્ધિ થાય છે કે બે ભિન્ન છે. બરાબર, એક તો આ લોજિક આપ્યું. બીજી લોજિક એક આપ્યું કે તું જેની સ્તુતિ કરે છે, દેહની સ્તુતિ કરીને તું દેવની કે ભગવાનની સ્તુતિ કરે છે, એ ભગવંતો એ આચાર્યો સ્વયં નિશ્ચય સ્તુતિ નિશ્ચય આરાધના દેહથી ભિન્ન ભગવાન આત્માનો અનુભવ કરે છે અને એ રીતે પોતાની આત્માની આરાધના કરી અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. એટલા માટે દેહ અને આત્માને એક માનવાનો કોઈ મતલબ નથી. એ બંનેને ભિન્ન છે અને ભિન્ન જાણ, એ બંને વચ્ચે કોઈ પણ દોસ્તી નથી, કોઈ પણ સંબંધ નથી, કોઈ પણ એકબીજાનું કોઈ કાર્ય કરે એવી જગતમાં વ્યવસ્થા નથી. એટલે આજે જેને પોતાનું માનવાનું છોડી દે, એના આધાર પર જે પણ કોઈ કલ્પનાઓ કરી છે સુખની અને સ્થિરતાની, કે જે પણ કોઈ કલ્પનાઓ કરી છે બધી જૂઠી છે, જલ્દીથી જલ્દી ચેતી જા. એમ અહીંયા વાત કરી હતી, જો 27મી ગાથામાં એ વાત અહીંયા આવી હતી. જીવ દેહ બંને એક છે વ્યવહાર નિયમનું વચન આ, પણ નિશ્ચય તો જીવ દેહ કદાપી એક પદાર્થ ના. અહીંયા સુધી આપણે ચાલ્યું હતું કે 28મી ચાલી ગઈ હતી મારે, બરાબર 28મી ચાલી. હા રાઈટ, તો એમાં અંતમાં એમ કહે છે કે વ્યવહારને તો, ભાવાર્થમાં વાંચી લઉં છું, વ્યવહારને તો આત્માને શરીરને એક કહે અને નિશ્ચયને ભિન્ન છે એમ કહે. તેથી વ્યવહારને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને એ વાતને લઈને 28મી ગાથામાં એક પ્રમાણ આપ્યું કે મુનિ સ્વયં, હે ને, મુનિ સ્વયં પુદ્ગલની અથવા તો શરીરનું વર્ણન કરી અને દેવની સ્તુતિ કરે, એ વાંચી લેજો. જીવથી જુદા પુદ્ગલમય આ દેહને સ્તવિને મુનિ માને પ્રભુ કેવળી તણ વંદન થયું સ્તવના થઈ. જીવથી ભિન્ન પુદ્ગલમય દેહ જે છે એ દેહનું વર્ણન કરીને સાધુ એટલે સ્વયં મુનિરાજ એમ માને છે. માને છે શબ્દ લખ્યું, માને છે એટલે વ્યવહારથી માને છે કે આ કોનું વંદન થયું, કેવડી ભગવાનનું વંદન થયું. એમ વ્યવહારથી કહેવામાં કોઈ દોષ નથી. ખાલી અમે છેલ્લી પંક્તિમાં એક ટીકાકારે એક જાગૃતતા લાવી દીધી કે પરંતુ નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. એના આધાર પર 29મી ગાથા લખાઈ કે બરાબર છે, શરીરના વિશેષતાઓને લઈને ભગવાનની ગુણગાન કરવામાં આવે છે, એવો એક વ્યવહાર જોવામાં આવે છે, પરંતુ એ વ્યવહાર સ્તુતિ થઈ, ખરેખર તો એ નિશ્ચયથી સ્તુતિ ના થઈ. નિશ્ચયને શરીરનું વર્ણન કરવાથી ભગવાનની સાચી સ્તુતિ પરમા સ્તુતિ થતી નથી. કેમ થતી નથી? કેમ કે જે શરીરના ગુણ કહ્યા છે એ વાસ્તવમાં આત્માના ગુણ નથી, એવી ચર્ચા 29મી ગાથામાં કરશે. એકમાત્ર જે ભાવાર્થકારે આનો વિશેષ લાભ આપ્યો હતો એની થોડીક ચર્ચા ફરીથી અપેક્ષિત છે કે વ્યવહારને અહીંયા ઉભો કર્યો કે વ્યવહાર નહીંથી આપણે ભગવાનની સ્તુતિ કરી શકીએ છીએ, દેહને સાથે મિલાવીને, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એને પરમાર્થ સ્તુતિ નથી. હવે એમાં એમ એ વાતને યાદ કરી પંડિતજી અહીંયા જયચંદજી સાહેબે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કહે છે અને શરીર જળ છે તો વ્યવહાર આશરે જળની સ્તુતિનું શું પડે છે. આગળ આવેલું છે આગળની ગાથામાં, વ્યવહારને અસત્યાર્થ છે. વ્યવહારને કેવી રીતે અસત્યાર્થ છે? પરમાર્થની અપેક્ષાએ અસત્યાર્થ છે, વ્યવહારને વ્યવહારની અપેક્ષાએ સત્યાર્થ છે. વ્યવહારને એની વિષય વસ્તુ પણ છે, બધું છે. એના પહેલા થોડીક મને કાલે બધી વાતોની ચર્ચાઓ થઈ હતી ને એટલે મેં થોડો આ ફરીથી છેડ્યું છે. આપણે 31મી ગાથાને પૂરો ન્યાય આપીશું, ચિંતા નહીં કરતા. આપણી પાસે હજુ આના પછી બીજા 2 કલાક છે. તો આ નિશ્ચય અને વ્યવહારની જે રમત છે એને એ અદભુત છે, બહુ મોટો વિષય છે, પણ થોડાક એમાં અમુક પ્રમેય છે એ તમને હું કહીશ તો કદાચ આગળ તમને વિષય સમજવામાં બહુ અનુકૂળતા રહેશે. તો નિશ્ચય અને વ્યવહાર શું છે, ખરેખર શું છે? હે ને, પ્રમાણ નય અધિગમ જ. પ્રમાણ અને નય એ જીનાગમની બહુ મોટી શાખ છે. વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે પ્રમાણ નયની સમજ જરૂરી છે. એના વગર વસ્તુ કે સાતત્વનું સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય, આત્માનું સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય, મોક્ષ માર્ગનું સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય. એક મારો પ્રશ્ન છે, તમે બધા સ્વાધ્યાયી છો, છતાં એક પ્રશ્ન છે કે જે પ્રમાણ અને નય એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? થોડીક 15 મિનિટ ચર્ચા કરીશ ભવ્યનભાઈ, કેમ કે મને એવું લાગ્યું કે આજે બી નિશ્ચયને વ્યવહારની બહુ ચર્ચાઓ આવે છે, અગર એ ખબર નહીં પડે તો આગળ વિષયો સ્પષ્ટ નહીં થાય, બરાબર છે? તો આજે મેં પૂછી રહ્યો છું કે પ્રમાણ આ નહીં અધિગમ જ તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમા સ્વામી દેવ કહે છે કે એના વગર વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય. તો પછી મારો એક પ્રશ્ન છે કે પ્રમાણ અને નય દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? મેં તો એ બધું નહીં, મને તમે એ બધું હું કરીશ, વિશ્લેષણ હું કરીશ, તમે મને જવાબ આપો. પ્રમાણ અને નહીં એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? એ ત્રણ જ ઓપ્શન છે તમારી પાસે. પર્યાય, સરસ. કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય છે. ક્લિયર થયું ને આટલું? તો એનો અર્થ કે સ્વાધ્યાય છે કે એ જ્ઞાન ગુણની પર્યાય છે. હવે જ્ઞાન ગુણની પર્યાયના નામ છે આ પ્રમાણ અને નહીં, બરાબર છે? તો પછી એ જ્ઞાનની જે પર્યાયના નામ છે, તો એ જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ કઈ રીતે છે, અને કોઈ જ્ઞાનની પર્યાયનું નામ નહીં કેવી રીતે છે? અથવા પ્રમાણની વિષયવસ્તુ શું છે અને નહીંની વિષયવસ્તુ શું છે, એની વિષયવસ્તુના આધાર ઉપર એમાં પ્રમાણ અને નહીંની વિવક્ષા છે. આટલું ક્લિયર થયું? અને પ્રમાણ અને નહીં જ્ઞાનની પર્યાય છે પ્યોર. એના પહેલા વચ્ચે એક વાત કરી લઈએ, પેલા વિવક્ષા લઈ લો તો તને વર ખ્યાલ આવશે. તો કોઈ જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ કેમ છે? કઈ જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ છે કે જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય પર્યાય સહિત દ્રવ્યનું જ્ઞાન કરાવે, હે ને, એ જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ છે, બરાબર છે? પર્યાય સહિત દ્રવ્યનો બોધ કરાવે, વસ્તુનું સ્વરૂપ બતાવે, એને પ્રમાણ કહે. હવે પ્રમાણથી જ જાણેલી વસ્તુના એક અંશને મુખ્ય કરીને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરે એને નહીં કહે. ક્લિયર? હવે કોઈ એક અંશને મુખ્ય કરે તો કયા અંશને મુખ્ય કરે? તો વસ્તુમાં બે અંશ છે, એક તાત્કાલિક અંશ અને એક ત્રૈકાલિક અંશ. તો ત્રૈકાલિક અંશને મુખ્ય કરીને કથન કરે એ નિશ્ચય નહીં છે, અને તાત્કાલિક અંશને મુખ્ય કરીને કથન કરે અથવા બતાવે કથનમાં બી નહીં લાગુ પડશે, ને જાણવામાં બી નહીં લાગુ પડશે. એ જ્ઞાનમાં નહીં લાગુ પડે છે અને કથનમાં નહીં લાગુ પડે છે, વસ્તુમાં નહીં નથી, સમજો. અને આ પંક્તિ બહુ મહત્વની છે. કોઈ વસ્તુમાં નહીં નથી હોતા, વસ્તુને જાણવામાં નહીં લાગુ પડે છે અને વસ્તુને બતાવવા માટે કથનમાં નહીં લાગુ પડે છે, બાકી નહીં કોઈ વસ્તુમાં હોતા નથી. શુદ્ધ જ્ઞાનની પર્યાય છે. શુદ્ધ જ્ઞાનમાં નહીંની વ્યવસ્થા છે, મતિ જ્ઞાનમાં નહીં, હે ને? કેમ કે મતિ જ્ઞાન એ વિશેષ વસ્તુનું વિશેષ જ્ઞાન નથી કરતું, હે ને, સામાન્ય જ્ઞાન કરે છે. અને મતિ જ્ઞાનથી જાણેલી વસ્તુને વિશેષ બોધ કરાવે શુદ્ધ જ્ઞાન કહે. શુદ્ધ જ્ઞાનમાં એક ક્વોલિટી છે, શુદ્ધ જ્ઞાનમાં વિસ્તાર કરવાની બી ક્વોલિટી છે અને સમેટવાની બી ક્વોલિટી છે. વિસ્તાર કરતા વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, એટલે સમેટીને એ શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન રૂપે પડમી જાય છે, એને અતિન્દ્રિય જ્ઞાનનો વાસ્તવમાં પ્રગટ થઈ જાય. આ બહુ મોટી પ્રોસેસ છે. જયારે બોલીએ ત્યારે સમજીએ ત્યારે એટલા વિષયો ખ્યાલમાં આવે છે અક્ષયભાઈ, આ બહુ મહત્વપૂર્ણ વિષય છે. ફરીથી હવે અહીંયા સુધી લઈએ કે કોઈ એક અંશને મુખ્ય કરે, પૂરી જે અનેકાંતમયી વસ્તુ છે એની કોઈ એક અંશને મુખ્ય કરીને કથન કરે એ નહીં કહે છે. હવે ત્રૈકાલિક અંશ છે. ત્રૈકાલિક અંશ કયા છે? ગુણ આદિ, હે ને? દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું પણ ત્રૈકાલિક છે. ખ્યાલ આવે? પર્યાયપણું, પર્યાય નહીં, પર્યાયનો એ સ્વભાવ એ બી ત્રૈકાલિક છે. એ સિવાય દ્રવ્યમાં જે ગુણ ભાવ પક્ષ છે એ પણ ત્રૈકાલિક છે, અને ભાવ એ ભાવના થી અભેદ જે દ્રવ્ય છે એ પણ ત્રૈકાલિક છે. તો તાત્કાલિક કોણ છે? પર્યાય તાત્કાલિક. પર્યાયપણું તો હંમેશા એ પલટવું 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 પલટવાને પર્યાય કહે છે. પલટવાનું નામ પર્યાય છે. એક સમયની મુદત વાળું છે, પરસ્પર અપ્રગત છે, અને એના સમયમાં એને ચિત્તવૃત્તિ બાંધેલી ગાંઠની જેમ નક્કી છે, એ બધું જે એક પર્યાયનું એ પર્યાય પણ એના એક સમયનું સત છે, ધ્રુવ છે, અને એ પર્યાયપણું છે. એ આખી અલગ મેટર છે. અહીંયા જે તાત્કાલિકમાં શું લેવું તો કે પર્યાય પક્ષ લીધો. હવે તાત્કાલિકમાં એ વ્યવહાર નહીંનો વિષય છે, સમજજો. એ તો એ વ્યવહાર નહીંનો વિષય છે, વ્યવહાર નથી, કોઈ પર્યાય વ્યવહાર નથી, કોઈ ગુણ પર વ્યવહાર નથી, કોઈ દ્રવ્ય વ્યવહાર નથી, કોઈ દ્રવ્ય નિશ્ચય, કોઈ ગુણ નિશ્ચય, કોઈ પર્યાય નિશ્ચય નથી, એવું નથી. ખ્યાલ આવ્યો? એ એક પ્રકારથી એ વ્યવહાર નહીંનો વિષય છે. હવે બહુ મોટી બાબતો છે આમાં, આમાં એંગલ છે, દ્રષ્ટિકોણ છે સમજવાના. વ્યવહારનો વિષય કોને કહ્યો? પર્યાય પક્ષ છે મુખ્ય રૂપથી. ગુણ ભેદ લહો, પર્યાય પક્ષ લો, તો કઈ પર્યાય લેવી? કઈ પર્યાય લેવી? બધી જ પર્યાય, રાગની પર્યાય, પછી દ્વેષની પર્યાય, કસાવની પર્યાય, વિતરાગતાની પર્યાય, અને પૂર્ણ પર્યાય, મોક્ષની પર્યાય, એ સિવાય દ્રવ્ય પર્યાય, અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, નર નારકી આદિની પર્યાય, આ બધી જ પર્યાયો એ શું છે? વ્યવહારનો વિષય છે. તમે બતાવશો મને વ્યવહારનો વિષય છે એમ સમજીને શું સમજવાનું? હે ને, ફરીથી ફરીથી પ્રશ્ન મારી આ સ્ટાઇલ છે કે એ સમજીને શું સમજવાનું એ ખબર નહીં હોય ને તો સ્વાધ્યાયનું ફળ નહીં મળે. જયારે જયારે કોઈ વ્યવહારનો વિષય, પેલા મેં વ્યવહારનો વિષય બતાવી દીધો બરાબર, વ્યવહારનો વિષય જયારે બતાવવામાં આવે તો વ્યવહારનો વિષય જયારે બતાવવામાં આવે છે તો એ સમજીને શું સમજવાનું કે જયારે જયારે વ્યવહારનો વિષય જે બતાવે એ દ્રષ્ટિ કરવા લાયક નથી, એને અનુભવ કરવા લાયક નથી. ગુરુદેવજીની ભાષામાં જાણેલું પ્રયોજનવાન છે, એને આગળેલું પ્રયોજનવાન નથી, અનુભવરૂપથી પ્રયોજનવાન નથી. ભલે મોક્ષની પર્યાય હોય, પ્રગટ કરવા રૂપ ઉપાદેય હોય પૂર્ણ રૂપથી, દ્રષ્ટિનો વિષય નથી, અપનાવા જેવું નથી, અહમ કરવા જેવું નથી. કેમ કે સાદી અનંતકાલ છે મોક્ષની પર્યાય, હું અનાદિ અનંતકાલ છે. એટલે જયારે કોઈ એમ કહે વ્યવહારનો વિષય છે એટલે જાણેલું તો પ્રયોજનવાન છે. કેમ પ્રયોજનવાન છે? કેમ કે સ્થિતિઓ ત્યાં છે, તો જેવી રીતે છે એવી રીતે જાણવી જરૂરી છે. ખ્યાલમાં આવ્યો? પણ એ જાણવા એટલા માટે જાણેલું, પણ એ કોઈ બી જ્ઞાની એને જાણે તો છે પણ અનુભવ રૂપથી નથી જાણતા, આ હું છું એ રીતે અનુભવ કરીને નથી જાણતા, આ એનો કન્સેપ્ટ છે બરાબર. હવે અહીંયા સુધી આ એક સામાન્ય ચર્ચા થઈ, બહુ વિસ્તારથી ચર્ચા છે, પણ આટલી ચર્ચા મારા ખ્યાલથી આપણા માટે ઇનફ છે. હવે એમ કહે છે કે નિશ્ચયને વ્યવહારની વાત થઈ ગઈ. હમણાં એક વાત કહી કે કોઈ દ્રવ્ય નિશ્ચય ને કોઈ દ્રવ્ય વ્યવહાર, કોઈ ગુણ નિશ્ચય ને કોઈ ગુણ વ્યવહાર, કોઈ પર્યાય નિશ્ચય ને કોઈ પર્યાય વ્યવહાર, એવું છે નહીં. એનું એક ઉદાહરણ આપીને આગળ વધીએ છીએ. આ જે શરીર છે બતાવો અક્ષય ભાઈ, નિશ્ચય છે કે વ્યવહાર છે? મેં હમણાં તો કહ્યું કે એને નિશ્ચય છે કે એનો વ્યવહાર છે. કેમ પ્રમાણની બહાર છે? અરે શરીર પોતાને પોતાની પ્રમાણની બહાર શું છે? જો પર્યાય સહિત દ્રવ્યનું જે વાત છે, વસ્તુનું સ્વરૂપ બતાવે, પ્રમાણ છે. અહીંયા ભૂલ થાય છે આપણી. શરીર એટલે પ્રમાણની બહાર. અરે શરીર બી વાસ્તવમાં આ લોકનું એક પૂતગલ દ્રવ્યનું પરિણામ છે, હે ને? જેટલી હિસ્સેથી આત્મા રહે છે એટલી હિસ્સેથી એ પણ છે, એનામાં પણ અનંત ગુણ છે એક એક પરમાણુમાં. વાત એ નથી, વાત એ નિશ્ચય વ્યવહારના પ્રયોગની છે. મારે એ લઈ લેવું, એ આખું અલગ પદાર્થ વિજ્ઞાન બહુ મોટું છે. પદાર્થ વિજ્ઞાન સમજણ પડે તો જીવતા આવડી જાય. આજે ગુરુદેવજી એક બહુ સરસ વાત કરી, હે ને? કયા ચક્ષુ કયા એક આવી હતી ને? અદ્વિત્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, અદ્વિત્ય ચક્ષુ. સમયસાને અદ્વિત્ય ચક્ષુ કહ્યું, અજોડ ચક્ષુ. એનું અર્થ ખબર છે કે પદાર્થને કેવી રીતે જોવું? અગર સમયસાર જે રીતે પદાર્થને બતાવે છે એ રીતે જોઈશ તો તારી પર્યાય સમયસાર થઈ જશે, હે ને? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્મથી રહિત થઈ જશે સમયસાર. એટલે એ આખો અલગ વિષય છે, એ આખી અલગ. આ તો તમે જયારે વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવું હોય તો આપણી પાસે જે ટૂલ છે, આપણી પાસે જે સાધન છે નયોનું, એ નયો દ્વારા વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. કેમ કે નયો દ્વારા એ વસ્તુની એક એક અંશને બતાવી અને વસ્તુનું સ્વરૂપ બતાવે છે. એ નર્ક નરકાદી પર્યાય તાત્કાલિક છે બતાવીને, એને એ સ્વરૂપ બતાવે છે. આ બી છે પણ એ થોડા કાળની સ્થિતિ છે, એ કેરેક્ટર છે, તાત્કાલિક છે, કર્મનું ફલ છે, એ ત્રિકાલ નથી. વસ્તુનું સ્વરૂપમાં એનો અભાવ છે. એવી રીતે અનેક રીતે પછી એના પ્રવચનો થતા હોય, એ રીતે વેદજ્ઞાન કરાવી અને જીવને વાસ્તવમાં જે સ્વરૂપમાં સ્થાપના કરાવવાની પ્રેરણા આપે છે. જ્યાંથી આપણે જે રીતે આપણે માની લીધું છે એ બાજુ જોવાની જરૂર નથી. આ તો મને એટલે વિકલ્પ આવ્યો કે અહીંયાથી થોડુંક જાણવું જરૂરી છે. અને નિશ્ચય વ્યવહાર, કોઈ શરીરને નિશ્ચય છે કે ન વ્યવહાર? શરીરનું કોઈ અપેક્ષા, કોઈ અપેક્ષાએ અર્થાત તો કોઈ પ્રસંગને ધ્યાનમાં રાખીને શરીરને આત્માનું કહેવું, અથવા શરીરને પણ જીવ કહેવું એનું નામ વ્યવહાર નહીં, અને શરીરને શરીરનું અથવા પૌદ્ગલિક કહેવું એનું નામ નિશ્ચય. શરીરને શરીર તરીકે પૌદ્ગલિક રીતે જાણવું અથવા કહેવું એ નિશ્ચય નહીં. એ જ શરીરને કોઈ પ્રયોજનવશ, કોઈ પ્રયોજનવશ હે ને જીવ કહેવું, એકેન્દ્રીય જીવ, બેન્દ્રીય જીવ, એકેન્દ્રીય શરીરની વ્યવસ્થા છે, એ શરીરની અવસ્થા છે, બેન્દ્રીય શરીરની અવસ્થા છે, ઇન્દ્રિય શરીરના પરિણામ છે, ઇન્દ્રિય વાસ્તવમાં શરીરના અંગ છે, અને એની ઓરથી જીવ જોડી દીધું. એકેન્દ્રીય, એકેન્દ્રીય તો શરીરનો પરિચય છે, જીવને શું કામ લગાવે જોડે. તો એક ઇન્દ્રિય વાળી ફેસિલિટી વાળું શરીર છે ને, એવી ફેસિલિટી વાળા શરીરમાં જીવ જન્મે છે, ત્યાં પેદા થાય છે. અને કેમ પેદા થાય છે તો કે તે બહુ, એની બહુ મોટી કહાની છે કેમ ત્યાં પેદા થાય છે. શરીર સાથે રહેવું કેમ, કે એટલી બધી તે વિરાજના કરી છે હે ને આત્માની, એટલા બધા ખોટા કામ કર્યા છે કે તને આવા શરીરો મળે છે, એવી ફેસિલિટી બી નથી કે તું આત્માનો વિચાર કરવામાં તને ઇન્દ્રિયો નિમિત્ત બને, મન નિમિત્ત બને, એવી બી ફેસિલિટી નથી. એવી જગ્યાએ આપણે જઈ આવ્યા છીએ. તો પ્રયોજન વશ આ વ્યવહાર નહીં ઉપયોગીતા છે, બરાબર એ રીતે. હવે આટલું પર્યાપ્ત છે, એનાથી આગળ ચર્ચા, આમાં તો બહુ વિસ્તારથી ચર્ચા છે, રસિક ચર્ચા છે, પણ હવે આપણે યુટિલિટીમાં જોવું છે. જયારે અહીંયા વ્યવહાર નહીંની વાત આપણે આ કથામાં કરી કે એવી વ્યવહાર નહીં ને સર્વથા અસત્યાર્થ નથી, આમ એક ભૂમિકા બાંધી નયોની, હવે મારે સમજાવવું છે ત્યાં જઈ રહ્યો છે. અને આમાં ખબર ના પડી હોય તો કોઈ કહેજો. આ નયોનું સ્વરૂપ છે અને નય એ જ્ઞાનની પર્યાય છે. હવે એક બીજો પોઈન્ટ, હવે જે છે ને પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન, એ જ પ્રમાણ જ્ઞાન ને, સમ્યક જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. તો આપણે તો સમ્યક જ્ઞાન છે નહીં, સાંભળજો. તો આપણે પછી પ્રમાણ જ્ઞાન કઈ રીતે, પછી બીજી બે ત્રણ શંકાઓ મૂકું છું તમારી સામે. ગુરુદેવજી કાલના પ્રવચનમાં કહ્યું કે નય તો જ્ઞાનીને જ હોય છે, તો પછી આપણે તો અજ્ઞાની છીએ, તો પછી આપણે નયોનો પ્રયોગ કેવી રીતે. આ બહુ મોટી વાત છે, જીવો ત્યાં ફસાય છે. જે આપણે અજ્ઞાની છીએ કે જે મિથ્યાત્વને લઈને અજ્ઞાની છે, મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે આપણી પાસે જ્ઞાનનો એટલો મોટો ઉપકાર છે, એટલું મોટું આપણા પાસે આપણો ઉપકાર છે કે એક સાઈડમાં મિથ્યાત્વ ચાલતું હોય તો બી જ્ઞાન સમ્યક વિચાર, સાચો વિચાર કરી શકે છે, અને અસત કલ્પના રૂપ નયોના પ્રયોગ કરી અને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરી શકે છે. ક્લિયર? તો માની લો કે હાલ મિથ્યાત્વ ચાલી રહ્યું છે, અજ્ઞાન જ છે એને, બરાબર છે. પણ જ્ઞાનમાં એ તાકાત છે કે પ્રમાણની ઓરથી વસ્તુનો વિચાર કરી શકે છે, હે ને. જ્ઞાનમાં એ તાકાત છે એ સમયે કે નયોની ઓરથી એની તાત્કાલિક ને ત્રૈકાલિક વિશેષતાઓને સમજી અને એનું સ્વરૂપ સ્પષ્ટ કરી શકે છે. અગર જો આ ચાન્સ જ ના હોત તો અનુભૂતિ કેવી રીતે થાત, અજ્ઞાન કેવી રીતે મટત, એટલા માટે આ કહ્યું છે, બરાબર છે. બીજું પેલા સામાન્ય ચર્ચાઓ કરી લઈએ, આજે બે શંકાઓ મૂકી. નય જ્ઞાનીને જ હોય, નય જ્ઞાનીને હોય છે એનો અર્થ શું, અને નય નયનું નય સંબંધી અભ્યાસ અજ્ઞાની બી કરી શકે છે. એક હવે નયને જે નયો જ્ઞાનીને પ્રગટ થતા હોય છે, જ્ઞાનીને જ હોય છે. બીજું એક આવે છે નયાતિક્રાંત, આની સાથે જોડો આ વિષયની સાથે, નયાતિક્રાંત 144મી 44મી ગાથા, બરાબર 44 જે બી છે જોઈ લીધું. તો નયાતિક્રાંત એને પક્ષાંતિક્રાંત હે ને, નયોથી અતિક્રમવાનું ઉદાહરણ આપે છે અને નયો પ્રગટ થઈ જાય છે એક સાથે જ્ઞાનીને, જ્ઞાનીને જ નયો હોય છે અને નયાતિક્રાંત થવાનું તમે કહો છો. તો નયાતિક્રાંત થવાનું એટલા માટે કહે છે કે નય સંબંધી જે વિકલ્પો છે ને, તે નયથી જે વસ્તુને સમજવાનું જે ચાલુ કર્યું હતું ને, આ નયથી આમ છે ને આ નયથી આમ છે હે ને, અને પ્રમાણની રીતે જોઈએ તો આ રીતે છે, તો એ રીતે તે સમજવાના જે વિકલ્પો કર્યા હતા એ વિકલ્પોથી તું હવે શાંત પડી જા. કારણ કે વસ્તુનું સ્વરૂપ સ્વસ્પષ્ટ થઈ ગયું હોય તો શાંત પડી જા, અને એનાથી શું થશે તો કે શુદ્ધોપયોગના કાલમાં નય પ્રગટ થઈ જાય છે, કાર્ય થાય છે નય અતિક્રાંતનું અને પ્રગટ થઈ જાય છે નય. ખ્યાલ? આ બધી બહુ જ મહત્વપૂર્ણ કડીઓ છે. નયાતિક્રાંત એટલે નય સંબંધી વિકલ્પોથી અતિક્રમ કર, તો નય પ્રગટ થઈ જાય એટલે શું, નિશ્ચય અને વ્યવહારને જ્ઞાનીને એક સાથે પ્રગટ થઈ જાય છે. એટલે અર્થ ખબર છે, એટલે એનો અર્થ એ છે કે જ્ઞાન અને રાગનો વિભાગ જ્ઞાનીને પ્રગટ થઈ જાય છે, એનો આટલો મોટો અર્થ થાય છે. એટલે જ્ઞાનીને નયો સાચા જ્ઞાનીને હોય, કેમ કે એને વ્યવહારનો જે વિષય રાગ આદિ છે અને જે નિશ્ચયનો વિષય વસ્તુ આદિ જે ભગવાન આત્મા છે, એને સ્વભાવ આદિ છે, એ બંનેનો વિભાગ, એ બંનેનો ભેદ એને નિરંતર નિયમિત નહર સમય સમય વર્તાય છે, એટલે નયો એને પ્રગટ થઈ ગયા. હેલો, અગર નહીં તો એને કેવી રીતે નહીં પ્રગટ એ નહીં થાય છે. હવે એને નહીંના વિકલ્પની જરૂરત નથી. એક તો આ કન્સેપ્ટ છે, આની બહુ મોટી ચર્ચાઓ છે, પણ મને એવું લાગે છે કે અહીંયા આટલા કથનોથી તમને ખ્યાલ આવી જશે. પછી એક બીજો વિષય ચાલે છે, નયો સંબંધી, પછી આપણે આમાં પ્રવેશ કરીએ છીએ. નયો સંબંધી એ વાત ચાલે છે કે નિશ્ચયની અને વ્યવહારને બંને સાથે હોય કે આગળ પાછળ હોય, બરાબર. ગુરુદેવજી 15 વાર કહ્યું છે હમણાં આટલા આ 4-5 દિવસમાં કે બંનેને સાથે હોય, એ અપેક્ષિત કથન છે, સર્વથા એમ નથી હોતું. હવે હું તમને એની સામે એક બીજો પ્રશ્ન પૂછું. એ પકડમાં એ વાત હતી, એટલે મારે એનું ધ્યાન કરાવવું પડ્યું કે મને બતાવો કે પહેલા દ્રવ્યલિંગ આવે કે પહેલા ભાવલિંગ આવે કે બંને સાથે આવે. તો બહુ બહુ મોટી વાત છે. હે, તો દ્રવ્યલિંગ વ્યવહાર છે કે નિશ્ચયનો વિષય છે? તમે સમજો, આને બહુ બહુ મોટી વસ્તુ. માની લો કે જે કોઈ વ્યક્તિ દીક્ષિત થાય છે, માની લો કે પ્રથમ ગુણસ્થાનવર્તી હોઈ શકે છે, હે ને, ચતુર્થ ગુણસ્થાનવર્તી હોઈ શકે છે, પંચમ ગુણસ્થાનવર્તી હોઈ શકે છે, એ પહેલા સૌથી પહેલા મુનિ બનવા માટે દીક્ષા લે છે. આપણે લઈ લો 4th-5th ગુણસ્થાનવાળા જ્ઞાની ધર્માત્મા જ લઈ લો, બરાબર. આપણે ત્યાંથી લઈએ એ સૌથી, એને જયારે વૈરાગ્ય આવે છે ને કે હવે મારે દીક્ષા લેવી છે, પેલા દીક્ષા લે છે. તો દીક્ષા લે છે તો પેલા શું કરે છે, એને પેલા નિર્ગ્રંથ થાય છે, 28 મૂળગુણના પાલનની ક્રિયાઓ સમજે છે, પંચાચારનું પાલન કરે છે, બરાબર. આ બધું શું છે, અને એના આધાર પર એ દ્રવ્યલિંગ છે, અને એના પછી 2 દિવસ એ સામાયિકમાં બેસે છે, 48 કલાક સામાયિકમાં બેસે છે. એ વખતે જયારે શુદ્ધોપયોગ એ લેવલનો થઈ જાય, કયો લેવલનો, કે જે ત્રીજી ચોકડી જે છે એનો પણ અભાવ થઈ જાય, અને તો એ 3 ચોકડીનો અભાવ થઈ જાય, તો ભાવલિંગ થઈ ગયું. હવે દ્રવ્યલિંગ અને ભાવલિંગ, ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે એના પેલા વ્યવહાર બી, પૂર્વોચ્ચર વ્યવહાર બી હોય. ઓર એક વાત, બહુ મોટી જોખમની વાતો છે આજે તમને કહું છે. અત્યારે આપણે જે પણ કઈ ક્રિયાઓ કરી રહ્યા છે, જે વિશ્વાધ્યાયની ક્રિયા, હમણાં તમે પૂજનની ક્રિયા, ભક્તિભાવથી ક્રિયા કરી, એ પ્રમાણે વિશુદ્ધિ બી હશે, એ શું છે, વ્યવહાર છે કે નિશ્ચય છે? કઈ નથી છે ને, એટલે એ વસ્તુ સમજવી જરૂરી છે. તો આપણે કરીએ છીએ શું છે, મિથ્યાત્વ છે. હા, તો પછી શું છે, અગર કાં તો મિથ્યાત્વ હોય, કાં તો વ્યવહાર હોય, કાં તો સમ્યક શું છે એનો નિયમ નક્કી તો કરો. તો આ જે પણ કોઈ છે ને વ્યવહાર નિયમો વિષય છે, એટલા માટે કહું છું કોઈ ક્રિયામાં અને કોઈ પરિણામમાં મિથ્યાત્વ નથી હોતું. કોઈ ક્રિયા મિથ્યાત્વ નથી, કોઈ પરિણામ મિથ્યાત્વ નથી, વાસ્તવમાં અભિપ્રાય જે છે ને ત્યાં મિથ્યાત્વ છે. મેં એ ખાસ કોટ કર્યું છે, એમ વ્યવહાર એનો પક્ષ ક્રિયામાં કે પરિણામમાં પકડાતો નથી, હે ને. વ્યવહાર એનો પક્ષ અભિપ્રાયમાં હોય, કઈ ક્રિયા મિથ્યાત્વ ને કઈ ક્રિયા સમ્યકત્વની હોય. અરે, મિથ્યાત્વ સમ્યકત્વ અભિપ્રાયની ઓરથી ભેદ પડે છે, એટલે કોઈ ક્રિયા સમ્યકત્વ મિથ્યાત્વ નથી. તો પછી આ શું છે, આ તો પૂર્વચરનો વ્યવહાર છે, એમ કહ્યું. પૂર્વચરનો વ્યવહાર છે આ જે પણ કરીએ, વ્યવહાર એનો વિષય છે, હે ને. જયારે નિશ્ચયની સાથે જે સહચર વ્યવહાર હોય છે એ પૂર્વચરમાં પણ હોય છે, પણ જયારે નિશ્ચય પ્રગટ થાય ત્યારે આ વ્યવહાર મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ નામ પામે છે, એનું નામ નિશ્ચય સાથે વ્યવહાર હોય છે. અને જેટલો જેટલો વ્યવહાર છે, જે જે પરમાર્થ નથી એ બધો જ કોઈ મિથ્યાત્વ હોય એવું જરૂરી નથી. જે જે કોઈ પરમાર્થ નથી એ બધું મિથ્યાત્વ જ છે, એ વ્યવહાર કેમ ના હોઈ શકે, બરાબર છે ને. હવે એ વ્યવહારને પરમાર્થ માને તો મિથ્યાત્વ છે એક, અને એ વ્યવહાર વાસ્તવમાં નિશ્ચયનો પ્રતિપાદક છે, બરાબર. નિશ્ચયનો પ્રતિપાદક છે અને નિશ્ચયની સાથે સહચારી છે. પરંતુ નિશ્ચય ના હોય તો પૂર્વમાં હોય છે, કહ્યું ને કાલે હીરાની ડબ્બી, હીરાની ડબ્બી એક તો હીરા સહિત હોય ત્યારે બી કહેવાય, અને બજારમાંથી લાવતા પહેલા આપણે એટલે લાગે છે કે એમાં હીરો મૂકવાનો હોય તો બી એને હીરાની ડબ્બી, બજારમાં કહેશો હીરાની ડબ્બી આપજો, એમાં હીરો મૂક્યો નથી પણ મૂકવાનો છે, મૂકવાનો હોય એજન્ડામાં હોય તો એ પણ વ્યવહાર નામ પામે છે, પણ મૂકવાનો ના હોય, ખાલી બતાડવાનો જ હોય તો એને મિથ્યાત્વ કહેવાય. ખાલી બતાડવા માટે જ ડબ્બી લાવ્યા તો એ તો પછી
અને માયચારી છે, છલ છે. તો એટલા માટે આ ધાર્મિક કાર્યક્રમો ખાલી બતાડવાના જ હોય હે ને, તો શું છે? બધું છલ છે, મિથ્યાત્વ છે, અનંતાનુબંધી માયાચારી છે. એ બહુ પાતળી રેખા છે આ, હે ને, બહુ પતલી રેખા છે આ. તો એટલી એટલા સરસ વિષયો છે. આના માટે કન્ટિન્યુટીથી જ્યાં જ્યાં પ્રવચનો થતા હોય ત્યારે વિષયો બહુ ખુલતા હોય છે. એના માટે બહુ સમય સ્પેન્ડ કરે છે કે એના પછી ફર્ધર. હવે તમે વર્ષ પછી બોલાવો તો આની કન્ટિન્યુટી નહીં આવે, ને તમને આવે ને મને આવે, હે ને. એટલે રોજ બોલાવો એમ નથી કહેતો, કે બધું બુકિંગ છે, એટલે બધે ઓક્યુપાય છે. એક એક સમય પર એક એક દિવસ પણ ખાલી નથી આપણી પાસે. બધા સેન્ટરોમાં જ્યાં બી જે સ્થાનિક જગ્યાએ પર સ્વાધ્યાય પૂર્વ એ સ્થાનિક જગાઓમાં જે બી સ્થાનિક વિદ્વાન અહીંયા હોય, જેમ કે જયતીબેન છે, આદિ છે, સુમિલભાઈ, એ વિષય ખોલશે. કેમ કે એ રોજનું છે ને, એટલે તમારો વિષય બહુ ખુલે. હું તો તમને ખાલી એક ઇશારો કરીને જઈશ અહીંયાથી, એટલા માટે. બાકી વિષય ખોલવા જોઈએ સ્થાનિક વિદ્વાન હોય. પેલા નિશ્ચય, પેલા નિશ્ચય વ્યવહાર સાથે જ હોય, નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય. નિશ્ચય હોય તો જ વ્યવહાર સાચો, આ કથન પરમ સત્ય છે. પરંતુ એનો આવવાનો ક્રમ કેવી રીતે હોય છે કે પેલા પૂર્વચર વ્યવહાર હોય છે, નહીં તો કેવી રીતે આ બધું થાતે, બરાબર છે? તો એટલા માટે એ વ્યવહાર હોય છે. પછી જયારે નિશ્ચય પ્રગટ કરવા માટે હોય છે અને નિશ્ચય પ્રગટ કરી લે તો એ વ્યવહાર વ્યવહાર મોક્ષ ભાગ નામ પામે છે, ત્યારે સાચો વ્યવહાર કહેવાય છે. એના પહેલા સાચો વ્યવહાર કહેવાતો નથી, પણ એ મિથ્યાત્વ બી નામ નથી પામતું. નહીં તો એને વ્યવહારને શું કહેશો? મિથ્યા ચારિત્ર કહેશો? આમ ખોટું આચરણ છે. મિથ્યાત્વ હોવાના કારણે મિથ્યા ચારિત્ર છે, પણ આપણે મિથ્યાત્વનું પોષણ નથી કરી રહ્યા. આપણે મિથ્યાત્વને તોડવા માટેનું આ બાહ્યમાં સ્વાધ્યાદી કરીએ છીએ. તો એટલે એને વ્યવહાર નામ પામે છે, કોઈ ડરવાની વસ્તુ નથી. પણ ખરેખર એ વ્યવહાર ધર્મ ત્યારે નામ પામશે કે જયારે નિશ્ચય પ્રગટ થશે. એ રીતે બંને સાથે છે, અને બંને નયો એક સાથે પ્રગટ થાય છે. હમણાં થોડી વાર પહેલા કહ્યું, જયારે શુદ્ધોપયોગના કાલમાં બે ને એક સાથે પ્રગટ થાય છે. એટલે નિશ્ચયને એની વિષય વસ્તુ અને વ્યવહારને એની વિષય વસ્તુનું વિભાગવાળું જ્ઞાન, ભેદ જ્ઞાન માત્ર જ્ઞાનીને હોય, એટલા માટે બે નહીં ત્યાં પ્રગટ થાય છે. આટલું ક્લિયર થઈ ગયું? આ રીતે જે પણ જે બી ક્યાંય બી હોય, કોઈને પ્રશ્નો પૂછો તો હજુ બે દિવસ મને પૂછજો. ફોનથી બી પૂછી શકો છો. આ બધા ઉપયોગી પ્રયોજનભૂત વાતો છે, એને કોઈ જગ્યાએ ફસાવવાની જરૂર નથી. અને કઈ ખબર ના પડે કે પડે, હે ને, આપણે જે ભેદજ્ઞાન કરવાની વાત છે ને, એમાં ઓટોમેટિક નયો ગોઠવાઈ જશે, હે ને. આ બી બહુ મોટા, આની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે, હે ને. ક્યારેક ચર્ચા કરીશું આની. હવે સાંભળો, હવે નિશ્ચયનો વ્યવહાર નહીં, બે જગ્યાએ એનો ઇન્યુટિલિટી છે. એક તો મોક્ષ માર્ગમાં, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. આ સાધક દશાની ચર્ચા છે. બાધક દશામાં ઠેકાણા નથી, અને સાધ્ય દશામાં નયોની સમાપ્તિ થઈ જાય છે, હે ને. સાધ્ય દશા, અરિહંત દશાને નયોની જરૂર નથી. શુદ્ધ જ્ઞાન છે નહીં ત્યાં, કેવલ જ્ઞાન એક સાથે બધું ઝલકે છે, એટલે ત્યાં કોઈ નયો પડતા નથી. પણ સાધક દશામાં, ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાનની સાધક દશાઓ છે, ત્યાં નયોનો, ત્યાં નયોની હાજરી હોય છે. તો નયોનો પ્રયોગ બે જગ્યાએ થાય છે, એક મોક્ષ માર્ગના પ્રકરણમાં અને એક વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં. ક્લિયર આટલું? તો જે નિશ્ચય રત્ન ત્રય છે, નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને વ્યવહાર રત્ન ત્રય, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર, એ વ્યવહાર મોક્ષ માર્ગ છે, બરાબર છે? હવે નિશ્ચય વ્યવહાર પર્યાયમાં લાગુ નહીં. આ બધી ઉપચારના કથનો છે. જે પદાર્થની જેની છે એનું કહેવું એ નિશ્ચય, જાણવું એ નિશ્ચય, અને બીજાને મિલાવીને કહેવું કે જાણવું એ વ્યવહાર, બરાબર છે? એ રીતે સમજવું. પહેલા એને ક્લિયર કરીએ. અગર જ્યારે જ્યારે જીવ સાધક દિશામાં હોય છે, શુદ્ધોપયોગ, નિશ્ચય, રત્નત્રયની જે ફલશ્રુતિ રૂપ નિર્વિકલ્પ દશા અને શુદ્ધ પરિણતિ સાથે ચાલતી હોય છે, બરાબર? ક્યારેક ક્યારેક શુદ્ધોપયોગ હોય, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. તો એની સાથે સહચારી ચર્યા, એની લાઇફસ્ટાઇલ વ્યવહાર રત્ન તે રૂપ હોય છે. દેવશાસ્ત્ર ગુરુનું પાકું સદ્ધાન હોય છે, એમના શરણમાં જીવન જાય છે, સ્વાધ્યાદીમાં જીવન જાય છે, અને જે પણ કોઈ એની કષાયો બાકી છે ભોગ આદિની, એમાં મર્યાદા કરતો જાય છે, બરાબર? ઉપાધિ બુદ્ધિ તો છૂટી ગઈ છે, એને એવી રીતે એનું બાહ્ય આચરણ હોય છે. હવે કોઈ મોક્ષ માર્ગની ઓરથી જોઈએ તો, અગર જો વ્યવહાર મોક્ષ માર્ગનો કોઈ નિષેધ કરે છે તો તીર્થનો લોપ થઈ જાય છે. તીર્થનો લોપ એટલે ઉપદેશ, તીર્થ એટલે ઉપદેશ, તીર્થ એટલે તત્વ, બે છે. તીર્થંકર, ઉપદેશના કરનાર, તત્વના કહેનાર. ક્લિયર? તો વ્યવહારને તમે સર્વથા નિષેધ કર્યો છો, તો આજે મુનિરાજ છે, મુનિરાજનું જે બાહ્ય જીવન છે એને કથન કર્યા વગર મોક્ષ માર્ગનો ઉપદેશ છે. એમને બોલવું નથી પડતું, મૂક ઉપદેશ છે, ભગવાનની પ્રતિમા મૂક ઉપદેશ છે. શું ઉપદેશ આપે છે તમને? ભગવાન સાથે કેટલા લોકો વાતો કરે છે અહીંયા, હું તો રોજ વાતો કરું છું. ભગવાન કંઈક કહે છે તમે સાંભળો છો ઉપરથી, એમણે આવ્યા ને, તમે ભગવાનને કહ્યું કે ભગવાને તમને કહ્યું? ઉપર શું કહ્યું? આપણે ભગવાનને કહીને આવે એવું લાગે ને, આપણે કહેવા જ આવીએ છીએ ભગવાનને, પણ ભગવાન કહે છે એમનું એક અંગ, એક એક અંગ કઈ કહે છે આપણને, એને એ વ્યવહાર છે. અગર જો તમે વ્યવહારને એનું અગર નિષેધ કરશો સર્વથા, તો તીર્થનો આ ઉપદેશનો લોપ થઈ જશે, ખ્યાલ આવે? અને નિશ્ચય મોક્ષ માર્ગનો અગર નિષેધ કરશો તો તત્વનો લોપ થઈ જશે. બરાબર, એ ક્લિયર થઈ ગયું. હવે ઓર આગળ વધો. હવે વસ્તુના સ્વરૂપમાં બી નિશ્ચય અને વ્યવહાર લાગે છે. એ એક જેમ કે પ્યોર જીવ તત્વ છે ને, ચૈતન્ય સ્વરૂપ જે જીવ તત્વ છે એ નિશ્ચયનો વિષય છે. અને એ તત્વની જે સહયોગમાં રહેલી પર્યાયો છે નર્ક નારકાથી, એ પર્યાયની ઓરથી જીવને નારકી કહેવો, દેવ કહેવો, મનુષ્ય કહેવો, તિર્યંચ કહેવો, અથવા વ્યવહારથી માનવો, એ બધું શું છે? વ્યવહારનો વિષય છે. હવે જો વ્યવહારનો વિષય સર્વથા નથી એમ માનશો તો સંસારનો લોપ થશે. હેલાવે ને કે ના, એ તો છે જ નહીં. અરે ક્ષણિક રીતે તો છે ને, તાત્કાલિક તો છે ને, એના અપરાધનું ફળ છે કે નહીં? એ તો સંસારમાં એ માતો સંસાર છે, એ જોઈને જ એકત્વ કરે છે, મમત્વ કરે છે. સંસાર બરાબર એનો વિકાસ કરે છે. જીવ અજ્ઞાની કરે શું છે આખો દાડો? હે ને, દુકાનના થડે બેસીને બી કરે છે, મંદિરના ચોકટ પર આવીને બી એ જ કરે છે, ધંધો જ એ કરે છે. તો અગર જો તમે એનો સર્વથા નિષેધ કરશો તો સંસારનો અભાવ થઈ જશે, સંસારનો નિષેધ થઈ જશે. અને સંસારનો નિષેધ થઈ જશે એનો કે મોક્ષનો નિષેધ થઈ જશે, ખ્યાલ? અને નિશ્ચયને તમે નિષેધ કરશો, અત્યારે શુદ્ધ છે હે ને, તો અત્યારે શુદ્ધ નથી તો ક્યારે શુદ્ધ છે? શુદ્ધ થશે ત્યારે શુદ્ધ છે. આ બહુ ચાલે છે, બહુ ચાલે છે. આપણા ઉપર તો બહુ આરોપ છે. આ મુમુક્ષુઓ અત્યારે શુદ્ધ કહે છે હે ને. ગુરુદેવજી આજે થોડી કોમેન્ટ કરી દે શું ગઢવાળા એમ, આપણા પર પૂરો આરોપ છે. અને અમને તો બહુ ઢાપર લોકો કહે છે કે તમે લોકો આટલી અશુદ્ધતા છે તો બી તમે અત્યારમાં જ તમે શુદ્ધ કહો છો હે ને. અને ઘણા તો એવા પ્રશ્નો અહીંયા કહેવું મુશ્કેલ પડે છે કે અગર જો દરેક જીવ માત્ર ભગવાન છે તો તમે પત્નીની પૂજા કરો ને, અર્ચ ચડાવો ને. એક ભાઈ મને આમ કહ્યું, મેં કીધું ભાઈ સ્વભાવની ઓરથી ભગવાન છે હે ને, સ્વભાવ ભગવાન છે. અગર એમાં બીજભૂત પરમાત્મા તત્વ ના હોય તો પર્યાયમાં પરમાત્મા પણ આવત ક્યાંથી? અગર મારામાં અશુદ્ધતાના કાલમાં પણ શુદ્ધતાનો, અગર ત્યાં શુદ્ધતાનો સ્વભાવ ના હોત તો એ અશુદ્ધતાનો અભાવ થઈને શુદ્ધતા આવશે ક્યાંથી? આ જવાબ મેં એને આપ્યો હતો, એને સંતોષ બી થયો હતો કે નહીં વાત તો સાચી છે. તો શુદ્ધતા કે અશુદ્ધ જ છે, સ્વભાવ બી નથી શુદ્ધનો, તો ક્યાંથી ઉપરથી આવશે? કોઈ લાવીને મૂકશે? તો અગર નિશ્ચયનો સર્વથા નિષેધ કરશે તો દ્રષ્ટિનો વિષય એને આશ્રય કરવાનો વિષયનો અભાવ થઈ જશે. એટલા માટે જ્યાં જે રીતે કહ્યું છે એ રીતે સમજવું જોઈએ, અને જ્યાં જે રીતે છે એ રીતે સમજવું જોઈએ. અને એ સમજવા માટે એક જ સાથે શુદ્ધતા અને અશુદ્ધતા બંને સમજવી હોય, એક જ સાથે શરીરમાં રહેવા છતાં અશરીરી સમજવું હોય, તો એના માટે નયનો પ્રયોગ કરવો જરૂરી છે. એના વગર આ સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય, ખ્યાલ? દિમાગમાં તો 31મી ગાથા લઈને આવ્યો હતો, પણ અત્યારે ચાલુ પ્રવચનમાં મને એમ થયું કે નયોની કોઈ સ્વરૂપ રમત એક વખત તો સ્પષ્ટ કરવી જરૂરી છે. બરાબર છે કે નહીં? એને તો આગળ નહીં સમજાય તમને. હમણાં જે આજે શરીરની જે દ્રવ્યેન્દ્રની વ્યાખ્યા કરી એ વ્યાખ્યા નહીં સમજાય હે ને. આજે એક પડાવ તો પૂરો કર્યો, ત્રણ વસ્તુ જીતવાની છે ને એમાંથી. એવી રીતે આની વાત ચાલે છે. હવે જો 28મી ગાથાનો આ ખ્યાલ આવી ગયો, નિશ્ચય વ્યવહારની રમત પૂરો ખ્યાલ આવી ગયો. હવે જયારે આ લીટી કહી ને, પરંતુ નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. નિશ્ચયથી જોઈએ તો શરીરના ગુણોનું વિશેષતાઓનું વર્ણન કરીએ ને એનું મહિમા કરીએ તો એનાથી નિશ્ચયથી સ્તુતિ થતી નથી. વ્યવહારથી સ્તુતિ છે, કોઈ એનો વાંધો નથી, પણ નિશ્ચયથી સ્તુતિ નથી. તો કેમ નથી? કેમ કે એ ગુણ આત્માના નથી. તો નિશ્ચય સ્તુતિ કરવી હોય તો શું કરવું જોઈએ? આત્માના ગુણોનું વર્ણન કરવું જોઈએ. એની ચર્ચા 29મી ગાથા આવો જો. પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દેહ ગુણ કેવળી તણા, જે કેવળી ગુણ ને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. શું કહે? સ્પષ્ટ ખ્યાલ આવે એવો છે. પણ એ કહ્યું ને તત નિશ્ચય ન યુજ્યતે, નિશ્ચયથી એ યોગ્ય નથી. શું યોગ્ય નથી? અરે શરીરની ઓરથી હે ને ભગવાનનું વર્ણન કરવું એ વ્યવહારથી છે, પણ નિશ્ચયથી એ યોગ્ય નથી. તો નિશ્ચયથી શું યોગ્ય છે? જુઓ, તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી. કયું? શરીરનું સ્તવન. કારણ કે શરીરના ગુણો કેવડીના નથી. જે કેવડીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થી કેવડીની સ્તુતિ છે. બરાબર, એ પરમાર્થી કેવડીની સ્તુતિ એ થઈ. આમાં બી બહુ મોટી વાત છે, થોડોક ઇશારો કરે તો 31મી ગાથામાં મજા આવશે. હે ને, પેલા સમજી લો કે શરીરના ગુણો 46 ગુણો છે ને અરિહંતના, હે ને, 10 જન્મ સંબંધી, 10 કેવળ જ્ઞાન સંબંધી, 14 પુણ્યક્રત છે, 8 પ્રાતિહાર્ય છે, જે બી બધા છે. આત્માશ્રિત કેટલા છે? 4 જ છે. અનંત ચતુષ્ટય 46માં આત્માશ્રિત 4 છે. તો એની ઓરથી વર્ણન કરો ને, તો એ વાસ્તવમાં કેવડીના ગુણ છે. ગુણ એટલે છે તો પર્યાય, પણ પ્રગટ થઈ જાય પર્યાય એને પણ ગુણ કહેવાય છે. એને સિદ્ધોને જેમ કે 8 ગુણ પ્રગટ થાય છે, તો 8 ગુણ કહ્યા ત્યાં વિશેષતાઓ છે એટલે ગુણ છે. તો એ કહે છે કે કેવડીના ગુણોની સ્તુતિ કરે છે તો પરમાર્થી કેવડીની સ્તુતિ કહે છે. કેવડીની સ્તુતિ પરમાર્થી ક્યારે કહેવાય? કે એમને જે ગુણો છે એમના ગુણોની ઓરથી અગર એમનું વર્ણન કરવામાં આવે, એની ઓરથી એમનું સ્મરણ કરવામાં આવે, એની ઓરથી અગર એમની વિશેષતાઓને કહેવામાં આવે કે સમજવામાં આવે, તો એ શું થઈ જાય? કેવડીની સ્તુતિ થઈ. કઈ સ્તુતિ? પરમાર્થ સ્તુતિ. કેવડીની પરમાર્થ સ્તુતિ થઈ, સમજજો. આપણા માટે વ્યવહાર સ્તુતિ છે, ખ્યાલ આવે? આપણા માટે વ્યવહાર સ્તુતિ છે. કેવડી ભગવાન આપણા, આપણને કેવડીની ઓરથી લઈએ તો નિશ્ચય વ્યવહાર કેવડીમાં ઘટાવો તમે, પણ આપણા જીવનમાં નિશ્ચય વ્યવહાર ઘટાવો હોય કે આપણે જે સ્તુતિ કરીએ છીએ, ચાહે શરીરની ઓરથી કરીએ કે ચાહે ભગવાનના ગુણોની ઓરથી કરીએ, એ કઈ સ્તુતિ છે? વ્યવહાર સ્તુતિ. આપણે વધી નિશ્ચય સ્તુતિ શું છે એનું વર્ણન 31મી ગાથામાં આવશે. ખ્યાલ આવે આટલો? તો એ રીતે આખી સ્તુતિનું વર્ણન છે. તો ઓર એનો ખુલાસો કરીએ. પૂજાનું ઉદાહરણ આપું તમને. પૂજા બે પ્રકારે, એક દ્રવ્ય પૂજા, એક ભાવ પૂજા. બરાબર, તો દ્રવ્ય પૂજા આપણે કોને કહીએ છીએ? જો જે બી બીમારી હશે તો નીકળી જશે. 8 દ્રવ્યોનો આધાર લઈ અને આ થાળીથી આ થાળીમાં જે ચડાવીએ છીએ એ બધી દ્રવ્ય પૂજા. દ્રવ્યોનું અવલંબન લઈ, 8 દ્રવ્યોનું અવલંબન લઈ અને પ્રભુના ગુણોનું ગુણાનુવાદ કરીએ છીએ, જે પણ કરીએ છીએ એ બધી દ્રવ્ય પૂજા થઈ. હવે લોકો ભાવ પૂજા કોને કહે છે? ખબર છે કે દ્રવ્ય લેવાનું જ નહીં. બરાબર છે, અને ખાલી વિચાર કરવાનો, એને ભાવ પૂજા કહે. તો એમ નથી ભાવ પૂજા. દ્રવ્ય પૂજાના માધ્યમથી જીવોના જે ભાવ બને છે, હે ને, વિશુદ્ધિના કાલમાં જે ભાવ બને છે સ્વરૂપ વિશે, એ બધી ભાવ પૂજા છે. તથાપિ એ ભાવ પૂજા વ્યવહારથી ભાવ પૂજા છે, યદ્યપિ એ દ્રવ્ય પૂજા જ છે. ખ્યાલ આવે? આખું ખ્યાલ આવે વસ્તુ. આપણે પૂજા કરીને આવીએ છીએ, પણ પૂજાનો કઈ જ ખ્યાલ નહીં હોય તો શું કર્યું ખબર નથી મને. તો પછી ભાવ પૂજા કોને કહેવાય? છે ઓરિજિનલ ભાવ પૂજા, કે જેવી રીતે ભગવાનની જે સ્થાપના નિક્ષેપ છે ને એ વ્યવહાર પૂજા છે, અને ભાવ નિક્ષેપ છે એ વાસ્તવમાં ભાવ પૂજા છે, નિશ્ચય પૂજા છે. સ્થાપના નિક્ષેપ કરીએ ને ભગવાનની, જે સ્થાપના કરીએ પછી એમના ગુણગાન કહીએ, એના સ્વરૂપનું કહીએ, એમને શું કહીએ પાછું એમને જ કહીએ, હે ને, આપણને કહેવાની જગ્યાએ જેવી ચાલે છે બધું, જેવી ચાલે છે એ બધી દ્રવ્ય પૂજા છે. પણ એના માધ્યમથી જે ભગવંતોએ તત્વ કહ્યા, એમાં જે પણ ગુણ અને દોષોનું જે વર્ણન કરવામાં આવ્યું વિભાગવાળું, એવી સ્થાપના આપણે આપણામાં કરીએ અને આપણે આત્માની અનુભૂતિ એ વખતે અનુભૂતિમાં એ નિમિત્ત બને છે, અર્થાત તો એ વખતે આપણે આપણા જે ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, નિર્વિકલ્પણું પ્રગટ કરી અને વાસ્તવમાં પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે નિમિત્ત તરીકે, તો સમજી લેવાને ભાવ પૂજા કહેવાય. આત્માનો ભાવ કયો ભાવ છે? વિતરાગ ભાવ. આપણને આંશિક વિતરાગતા પ્રગટ થઈ જવી એ આપણી ભાવ પૂજા છે. અને વિતરાગીઓના ગીત ગાવા, હે ને, એ દ્રવ્ય પૂજા છે. અને દ્રવ્યોનું અવલંબન લઈ અને એનો વિશેષ વિચાર કરવો, ખુલાસા કરવા પૂજામાં, એ શું થઈ ગયું? એ દ્રવ્ય પૂજા છે બધી. તો આ રીતે આખી એ જ સમજવું. એ રીતે અહીંયા કેવડીની સ્તુતિ કેવી રીતે થઈ? આ કેવડીની સ્તુતિ કેવડીના ગુણોને લઈને અગર કરીએ તો એ કેવડીનું પરમાર્થ સ્તવન છે, અને શરીરને લઈને કરીએ તો એ કેવડીનું વ્યવહાર સ્તવન છે. પણ ખરેખર જોવા જઈએ તો આપણા માટે બંને વ્યવહાર સ્તવન છે. આપણા માટે તો આપણી આત્માની જે એમાં આત્માની જે પરમાર્થ પ્રગટ થાય એને આપણામાં વિતરાગતાનો અંશ પ્રગટ થાય, વિતરાગતાને પાસે નિકટમાં આવીને આપણે વિતરાક્ષ ભાવને નિકટ જઈએ તો આ વાત છે. ભક્ત બનીને આવવાનું અને ભગવાન બનીને જવાનું માર્ગ એનો છે, ખ્યાલ એનો માર્ગ છે. ભક્ત અને ભગવાન દ્વૈતપણું છે, દ્વૈતપણું હોય છે અને અદ્વૈતપણું પ્રગટ થાય તો સમજી લેવાનું કે આપણી પૂજા સાર્થક છે, નિશ્ચય પૂજાથી હે ને. એ ખ્યાલ આવે તમને શું કહું છું, ભક્ત અને ભગવાન દ્વૈતપણું થયું, પણ તમે બી ભગવાન ને હું બી ભગવાન, તમારું જે સ્વરૂપ છે અને મારું એવું જ સ્વરૂપ છે, સિદ્ધસમ છે, એવું સિદ્ધસમ સ્વરૂપનો વિશ્વાસ આવી જાય એ જ વખતે તો આપણે કોઈ ભક્ત અને ભગવાનનો ભેદ છે એ મટી ગયું, એને અદ્વૈત દર્શન કહે, અભેદ દર્શન કહે. બહુ મોટી વાત છે. જીન દર્શન, નિજ દર્શન, એ જીન દર્શન, દર્શનની આખી વિધિ 31મી ગાથા એટલે દર્શનની વિધિ. કયા દર્શનની? એમાં ભગવાનના દર્શન અને ભગવાન આત્માના દર્શન બે દર્શનની વાત છે. તે ભગવાનના દર્શન એ વ્યવહાર આરાધના અને ભગવાન આત્માના દર્શન એ નિશ્ચય આરાધના. એનો ખુલાસો હવે આપણે કાલથી કરીશું કે આજે સ્ટાર્ટ થઈ જશે તો આજથી કરીશું, બરાબર. હવે એ પ્રમાણે જયારે એમ કહ્યું 29મી ગાથામાં આચાર્ય દેવી જાહેર કરી દીધું કે ભાઈ વાસ્તવમાં તું જે વ્યવહાર સ્તવન કરે છે દેહનું એ તો ખરેખર નિશ્ચયથી યોગ્ય નથી, ન યુજ્યતે, યોગ્ય નથી. કયું? શું યોગ્ય નથી? વ્યવહારનું સ્તવન કરે છે એને પરમાર્થનું સ્તવન માનવું યોગ્ય નથી. પરમાર્થનું સ્તવન તો ત્યારે કહેવાશે કે ભગવાનના જે ગુણો છે, ભગવાન વિતરાગી છે, સર્વજ્ઞ છે, એને અનંત ચતુષ્ટયના ધારી છે, અનંત સુખી છે, અનંત વિદ્યવાન છે, એની ઓળથી અગર વર્ણન કરીએ ખ્યાલ તો વાસ્તવમાં કેવડીનું સ્તવન થયું. અને એવો મારો ત્રિકાલ સ્વભાવ છે ત્યાં સુધી આવીએ ત્યારે તો ઉપચારથી બી આપણે પૂજા કરી કહેવાય, આપણે સુધી તો આવતા જ નથી. આપણે કે આવો મારો ત્રિકાલ સ્વભાવ પ્રગટ કરવાનું મારું સામર્થ છે, પર્યાયમાં હાલ શક્તિ છે પ્રગટ કરવાની આંશિક રીતે બી, અને એવી જાતિનો વિશ્વાસ આવો, ભરોસો આવો, અહેસાસ થવો, મહેસૂસ થવું, ત્યારે કંઈક કનેક્ટેડ થયું, નહીં તો કશું જ નથી. અને તો કનેક્શન થયું ને તો શું મતલબ છે એમ, એ રીતે. નહીં તો બહુ ઉપચાર, એટલો એકલો ઉપચાર, એકલો ઉપચાર, પરમાર્થ વગરનો ઉપચાર હે ને, એ ઉપચારને કેવા ઉપચાર માને છે? એ તો પરમાર્થ માને છે. આપણી પૂજા, આપણું આચરણ મિથ્યા ચારિત્ર ન કહેવાય, આપણું સદાચાર મિથ્યા ચારિત્ર ના કહેવાય, એના માટે જવાબદાર આપણે પોતે. હેલો, આપણે પૂજન કરીને આવ્યા હે ને, એ તો બાહ્ય આચરણ છે ને, પણ એ મિથ્યા ચારિત્ર ન કહેવાય એના માટે જવાબદાર કોણ છે? સ્વયં છીએ. ત્યાં સુધી આ બહુ જ બહુ મોટી ક્રિયા છે. મેં કાલે જ ઘરમાં કહ્યું હતું, ભગવાનના આંગણે જઉં, ભગવાનના ઘરે જઉં, આમ એમ લાગે કે બહુ મોટી હસ્તીના આંગણમાં જઈએ છે તો આમ જેમ નહીં, આપણે બોલો વરરાજા આવે તો ઢોલ નગારા સાથે આવે, તો મને એમ લાગે કે ઢોલ નગારા સાથે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ, એટલી મોટી જગ્યાએ જઈએ છીએ આપણે હે ને. આપણે વાસ્તવમાં એ મુક્તિ સુંદરીને વરવા જઈએ છીએ આપણે હે ને, એને કે એની સિલેક્શન કરવા માટે જઈએ છીએ એનું. એટલા માટે ભગવાનની ચોકટ પર આવવું એ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. અને ભગવાન આત્માની ચોકટ પર આવવું એ તો સૌથી મોટું એચિવમેન્ટ છે દુનિયામાં. આ બધી બાબતો ત્યાં છે. જુઓ, આ પૂરું કરી લઈએ, આપણે છે આપણી પાસે 5-7 મિનિટ. હવે જ્યારે આચાર્ય 29મી ગાથામાં એ કહી દીધું કે ભાઈ પરમાર્થ સ્તવન તો ત્યારે જ કહેવાય કેવડીના ગુણોનું હે ને, હવે એનું ઉદાહરણ આપે છે 30મી ગાથામાં. અને 30મી ગાથાની ટીકામાં બે કલશ છે, અલગથી કલશ નથી, ટીકામાં કલશ લખી દીધા આચાર્ય અમૃતચંદ્ર દેવે. અને ઉદાહરણ આપ્યું, ઉદાહરણ શું આપ્યું કે જે રાજાનું જે વર્ણન છે, નગરીનું વર્ણન કરવામાં આવે એ રાજાનું વર્ણન નથી. હેલા, એ તો નગરીનું, ભલે એ રાજાનો અધિષ્ઠાતા છે, અર્થાત અધિષ્ઠાતા એટલે એના આધારમાં બધું થયું છે, એની હાજરીમાં બધું થયું છે, પરંતુ એના ગુણ એ નથી, એટલે રાજાનું વર્ણન નથી, એ નગરીનું વર્ણન છે. એવી રીતે શરીરનું વર્ણન કરીએ, શરીરનું વર્ણન એટલે 500 ધનુષનું શરીર છે, સંસ્થાન સહનન ઓરથી બરાબર તમને ખ્યાલ છે, ભગવાનનું સંસ્થાન, ભગવાનનો આકાર પ્રકાર, રિયલમાં એમના શરીરનો જે આકાર હોય છે એટલો બધો મનોહર હોય છે. જેમ કે આ પ્રતિમા પ્રતિષ્ઠા જયારે પ્રતિમા લેવા જાય છે ને, તો એમની પાસે માપ હોય છે, અહીંયાથી આ માપ કેટલું, અહીંયાથી આ માપ કેટલું, તો એ પ્રતિમા નહીં, એમનું માપ જ એમનું ઓટોમેટિક માપ હોય છે ભગવાનનું. એટલું સમ ચતુર્થ સહનન સંસ્થાન અને એટલું જબરજસ્ત હોય છે કે એમનો આકાર એટલો સુંદર હોય છે, સુંદર હોય છે, દુનિયાની અંદર એવો આકાર કોઈનો ના હોઈ શકે, ભગવાનનો એવો આકાર હોય છે. એટલે પ્રતિમા બી એ રીતે બનાવવામાં આવે છે, અને એના બરાબર બાકાયદા નિયમો છે, ક્યાં કેટલો હાથ કેટલો લાંબો, આંગળી કેટલી લાંબી, એ બધાના પ્રપોઝનેટ માપ કેટલા છે, ભલે 500 ધનુષ હોય તો એ જ પ્રપોઝનેટથી માપ આગળ વધતું હોય. એ ઓટોમેટિક છે આ બધું. નામ કર્મ એટલી ઈમાનદારીથી કામ કરે છે ત્યાં, હે ને, એવી રીતે રચના કરતું હોય છે. એ બી એક વિષય છે, એ અત્યારે અહીંયાનો વિષય નથી, પણ આ સ્વરૂપ તો અહીંયા છે. તો અહીંયા કહે છે કે એ બધી એ બધું ના નથી, એ છે, અને એને ઓળખી અમે આવા શરીરના ધારક કોણ છે કે તીર્થંકર પરમાત્મા છે, એમ કરીને અમે તીર્થંકરને યાદ કરીએ છીએ. પણ ભાઈ, તું તીર્થંકરના જ ગુણોને યાદ કરી અને એમને યાદ કર ને, તો ઓર્થને મજા આવશે. અને એ ગુણો તારામાં છે એટલે તારું કોઈ કામ જલ્દી સદશે, હે ને. એના ઓરથી તું યાદ કરીશ તો તારી એને એમની સિમિલારિટી જ્યાંથી છે ત્યાંથી તું વિચાર કર ને, સિદ્ધ સમજે ત્યાંથી વિચાર કર, એ એમના માટે કહે છે. જો
વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, કીધે શરીર ગુણ ની સ્તુતિ નહીં સ્થવન કેવડી ગુણ.
બધો ખ્યાલ આવે એવો છે આમાં. વર્ણન કરવા છતાં, જેમ નગરનું વર્ણન કરવા છતાં રાજાનું વર્ણન કરાતું નથી, તેમ દેહના ગુણનું સ્થવન કરતા કેવડીના ગુણોનું સ્થવન થતું નથી, પરમાર્થી સ્થવન થતું નથી. એના માટે બે કલશ લખ્યા છે. બે કલશનું ખાલી વાંચના કરી લઉં છું. અને કાલથી 31મી ગાથાનું સૌથી પ્રથમ નિશ્ચય સ્તુતિ, એને જે ઉત્થાનિકા લખી છે, ઉત્થાનિકામાં જ બધી વાત આવી હશે, ત્યાંથી આપણે પ્રારંભ કરીશું. જુઓ શ્લોકાર્થ 25મો શ્લોક અને 26મો શ્લોક. આ નગર એવું છે કે જેને કોટ વડે આકાશને ઘસ્યું છે, અર્થાત તેના ગઢ બહુ ઊંચો છે. એનો અર્થ શું? કે કોઈ ચોર ઘૂસી ના શકે, સુરક્ષિત છે. એનો અર્થ એ, આ રાજાની ક્વોલિટી નથી, પણ એ જે સુરક્ષિત પ્રજાની સુરક્ષા જોવાનો ભાવ રાજાને હોય છે, એનું આ પ્રદર્શન છે. એની ઓરથી રાજાનો નિર્ણય થઈ શકે, પણ આ ગુણ પૂજગલના છે અને સુરક્ષા પ્રદાન કરવાની વિશેષતા રાજાને હોય છે. એને પ્રજાને સુરક્ષા, ન્યાયયુક્ત રાજકારણ હોવું જોઈએ, કરુણા હોવી જોઈએ, દયા હોવી જોઈએ, તો એ બધું રાજાના ગુણો છે, રાજાના, આત્માના નહીં, જીવરાજાના નહીં. એમ જો બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ઘડી ગયું છે, એટલે આખું, મતલબ કે જે ભૂમિ દેખાતી જ નથી, આખું આખું ગામ કેવું બનાવી દીધું છે બગીચામાં. આપણે સોનગઢ બનાવ્યું હતું ને એ વખત, એ રીતે બહુ મહેનત કરી હતી સોનગઢને, ભગવાનના આવવાના હતા, પધારવાના હતા ત્યારે, એ રીતે આખી નગરી બનાવી હતી ને જોરદાર, એ રીતે. અર્થાત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે, એટલે એટલી ઊંડી ખાઈ બાજુમાં હોય છે કે કોઈ એવું ખોટું તત્વ ઘૂસી ના શકે. પણ આ જે નગરનું વર્ણન કર્યું, છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, તો પણ કોટ બાગ ખાઈ આદિ વાળો રાજા નથી. એ તો વાસ્તવમાં નગરની વિશેષતાઓ છે. અને રાજામાં કરુણા છે, રાજામાં રક્ષાનો ભાવ છે, રાજાનું ન્યાયયુક્ત એનું રાજકારણ છે, એ બધું બરાબર છે, પણ આ બધું એનું ગુણ નથી. એટલા માટે એનું સ્તવન નથી થઈ શકતું. એનું સ્તવન તો એના ગુણોથી કરવામાં આવે છે. હવે સીધું કેવડી પર ઉતારવા માટે બીજો કલશ લખ્યો. જુઓ, જીનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર, આ કયા અંગની ચર્ચા છે? શરીરના અંગની. અને સુસ્થિત, એટલે સંસ્થાન આદિ સારી રીતે સુખરૂપ સ્થિત છે, બહુ એટલે મનોહર છે. જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, દરેક જન્મને પ્રિય લાગે એવું સ્વરૂપ છે. અને જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી, સ્થિર છે, ગંભીર છે. તો આ બધી ચર્ચાઓ કરી, હવે અહીંયા શું કહે છે? આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવડી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવડી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે, એટલે શું કે તીર્થંકર ભગવાનનું શરીર, જે આધારમાં શરીર રહેલું છે, આવું જ હશે, આનાથી વિરોધમાં નહીં હોય, ચાહે વિદેહમાં હોય કે ચાહે ભરત ક્ષેત્રમાં હોય. અગર એમની સહયોગમાં શરીર હશે તો વ્રજબ નારદ સહનન અને સમચતુર સંસ્થાન આદિ એ પ્રમાણે જ એમનું સ્વરૂપ હશે, એનાથી વિરોધમાં નહીં હોય. પણ એ શરીરના ગુણો છે, એનાથી લઈને કોઈ આત્મા સુખી છે કે એનાથી લઈને આત્મા મુક્તને મુક્તિને પામે છે એ નથી. ઉપરથી એ માત્ર એમને એક જ તો બુદ્ધિ નથી, હે ને, એ પણ દૂધ અને પાણીની જેમ રહેલું છે, છતાં પોતાનું માનતા નથી. આખી દુનિયા એમના શરીરનો મહિમા કરે છે, પણ એમને એનો મહિમા આવતો નથી. એ બધો પુણ્યનો પ્રતાપ છે, જ્ઞાયકનો પ્રતાપ નથી. બહારમાં શરીર આદિનો આ વૈભવ મળે પુણ્યનો પ્રતાપ છે, તો પછી જ્ઞાયકનો પ્રતાપ શું છે? અને એમાં એકત્વ બુદ્ધિ નથી, એ જ્ઞાયકનો પ્રતાપ છે. સાક્ષી ભાવે રહે છે, જ્ઞાયકનો પ્રતાપ છે. એ રીતે આપણામાં બી લઈ લેવું, આપણે બહારમાં પુણ્યના ઉદય ઘણા છે તો એ બધો પુણ્યનો પ્રતાપ છે, જ્ઞાયકનો પ્રતાપ નથી. તો જ્ઞાયકનો પ્રતાપ શું છે? એવું બધું હોવા છતાં એનાથી આપણું અવલોકન ન કરવું, અને એનાથી પોતાનું સ્વરૂપનું વાસ્તવમાં અવલોકન ન કરવું, એ વાસ્તવમાં જ્ઞાયકનો પ્રતાપ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જ્ઞાયકનો પ્રતાપ છે. એક સાથે ઘણી બધી વસ્તુ સ્પીડમાં કહી દીધી છે, કારણ કે 31મી ગાથા કાલે સ્ટાર્ટ કરીશું, પાછું અહીંયાથી સ્ટાર્ટ કરીશું તો ઓર આમાં ટાઈમ જશે, રાઈટ? જો આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવડી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવડી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું તો છે, તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવડીના પુરુષને તે ગુણોનો અભાવ છે. એટલે એનાથી એનું સ્તવન કરવું એ વાસ્તવમાં પરમાર્થ સ્તવન નથી, એ વ્યવહાર સ્તવન છે. કહો તો કહો, એના સહયોગમાં પેકિંગ રહેલું છે, એ પેકિંગનું પણ વખાણ થતા હોય છે, પણ અમને પેકિંગથી સંબંધ નથી. અમને તો અંદરમાં જે માલ રહેલો છે એનું મહત્વ છે. એ વાસ્તવમાં નિશ્ચયથી એ કેવડીનું સ્તવન છે. બાકીની ચર્ચા આપણે જે મૂળ આમાં જે ઉત્થાનિકા લખી છે ને એમાં વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદ.